ओम शांति। गुड मॉर्निंग। 13 ऑगस्ट 2025 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मौलीना महावाक्य छे। मीठा बालको, अकाल मूर्त बापनो बोलतु चालतु तख्त आ छे। जयरे ब्रह्मा आवे छे त्यारे आप ब्राह्मणों ने रचे छे। मीठा बालको, अकाल मूर्त बापनू बोलतू चालतू तख्त आ ब्रह्मा छे। जारे ब्रह्मामां आवे छे त्यारे आप बाळकोने रचे छे। प्रश्न छे, अक्कलवान बाळको कया रहस्यने समझीने सारी रीते समझावी शके छे? उत्तर छे, ब्रह्मा कोण छे अने ए ब्रह्मा सो विष्णु केवी रीते बने छे? प्रजापिता अहीं छे એ કોઈ દેવતા નથી, બ્રહ્માએ જ બ્રાહ્મણો દ્વારા જ્ઞાન યજ્ઞ રચ્યો છે। આ બધા રહસ્ય અકલમંદ બાળકો જ સમજીને સમજાવી શકે છે। ઘોડે સવાર અને પ્યાદા તો આમાં મૂંઝાઈ જશે। ગીત છે, ઓમ નમઃ શિવાય, ઓમ શાંતિ। ભક્તિમાં મહિમા કરે છે એકને, મહિમા તો ગાય છે ને, પરંતુ નથી એમને જાણતા, નથી એમના યથાર્થ પરિચયને જાણતા। જો યથાર્થ મહિમા જાણતા હોત તો વર્ણન જરૂર કરત। આપ બાળકો જાણો છો, ઊંચામાં ઊંચા છે ભગવાન, ચિત્ર મુખ્ય છે એમનું, બ્રહ્માની સંતાન પણ હશે ને? તમે બધા બ્રાહ્મણ થયા, બ્રહ્માને પણ બ્રાહ્મણ જાણશે, બીજા કોઈ નથી જાણતા, એટલે મૂંઝાય છે। આ બ્રહ્મા કેવી રીતે હોઈ શકે? બ્રહ્માને દેખાડ્યા છે સૂક્ષ્મ વતનવાસી, હવે પ્રજાપિતા સૂક્ષ્મ વતનમાં હોઈ ન શકે, ત્યાં રચના હોતી નથી। આના પર તમારી સાથે ખૂબ વાદ વિવાદ પણ કરે છે। સમજાવવું જોઈએ, બ્રહ્મા અને બ્રાહ્મણ છે તો ખરા ને? જેમ ક્રાઇસ્ટથી ક્રિશ્ચિયન શબ્દ નીકળ્યો છે, બુદ્ધથી બૌદ્ધિ, ઇબ્રાહિમથી ઇસ્લામી, તેમ પ્રજાપિતા બ્રહ્માથી બ્રાહ્મણ પ્રસિદ્ધ છે। આદિ દેવ બ્રહ્મા, હકીકતમાં બ્રહ્માને દેવતા કહી ન શકાય, આ પણ રોંગ અર્થાર્થ ખોટું છે। બ્રાહ્મણ જે પોતાને કેવડાવે છે એમને પૂછવું જોઈએ, બ્રહ્મા ક્યાંથી આવ્યા, આ કોની રચના છે, બ્રહ્માને કોણે રચ્યા, ક્યારેય કોઈ બતાવી ન શકે, જાણતા જ નથી। આ પણ આપ બાળકો જાણો છો, શિવ બાબાનો જે રથ છે જેમાં પ્રવેશ કરે છે, આ છે જ એ જે આત્મા શ્રી કૃષ્ણ પ્રિન્સ અર્થાત રાજકુમાર બન્યા હતા। 84 જન્મો પછી આવીને બન્યા છે, અર્થાત બ્રહ્મા આવીને બન્યા છે। જન્મપત્રીનું નામ તો એમનું પોતાનું અલગ હશે ને, કારણ કે છે તો મનુષ્ય ને? પછી આમનામાં પ્રવેશ કરવાથી આમનું નામ બ્રહ્મા રાખી દે છે। આ પણ બાળકો જાણે છે, એ જ બ્રહ્મા વિષ્ણુનું રૂપ છે, નારાયણ બને છે ને? તો 84 જન્મોના અંતમાં પણ સાધારણ રથ છે ને? આ શરીર બધા આત્માઓનો રથ છે, અકાળ મૂર્તનું બોલતું ચાલતું તખ્ત છે। શીખ લોકોએ પછી તે તખ્ત બનાવી દીધું છે જેને અકાળ તખ્ત કહે છે। આ તો અકાળ તખ્ત બધા છે, આત્માઓ બધા અકાળ મૂર્ત છે। ઊંચામાં ઊંચા ભગવાનને આ રથ તો જોઈએ ને, રથ તો અકાળ તખ્ત આ તો અકાળ તખ્ત બધા છે, આત્માઓ બધા અકાળ મૂર્ત છે। ઊંચામાં ઊંચા ભગવાનને આ રથ તો જોઈએ ને, રથમાં પ્રવેશ કરી નોલેજ આપે છે એમને જ નોલેજ ફૂલ કહેવાય છે. રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતની નોલેજ આપે છે. નોલેજ ફૂલનો અર્થ કોઈ અંતર્યામી કે જાની જાનનહાર નથી. સર્વવ્યાપીનો અર્થ બીજો છે. જાની જાનનહારનો અર્થ બીજો છે. મનુષ્ય તો બધાને મિલાવીને જેમ ફાવે તેમ બોલતા જાય છે. હમણાં આપ બાળકો જાણો છો, આપણે બધા બ્રાહ્મણ બ્રહ્માની સંતાન છીએ. આપણો કુળ સૌથી ઊંચો છે. તે લોકો દેવતાઓને ઊંચા રાખે છે કારણ કે સતયુગ આદિમાં દેવતા થયા છે. પ્રજાપિતા બ્રહ્માની સંતાન બ્રાહ્મણ હોય છે આ કોઈ જાણતા નથી, સિવાય આપ બાળકોના. તેમને ખબર પણ કેવી રીતે પડે? જ્યારે બ્રહ્માને સૂક્ષ્મ વતનમાં સમજી લે છે. તે શરીરધારી બ્રાહ્મણ અલગ છે, જે પૂજા કરે છે, ધામા ખાય છે. તમે તો ધામા વગેરે નથી ખાતા. બ્રહ્માનું રહસ્ય હવે સારી રીતે સમજાવવું પડે છે. બોલો, બીજી વાતોને છોડી બાપ જેમના દ્વારા પતિથી પાવન બનવાનું છે, પહેલા એમને તો યાદ કરો, પછી આ વાતો પણ સમજી જશે. થોડી વાતમાં સંશય પડવાથી બાપને જ છોડી દે છે. પહેલી મુખ્ય વાત છે અલ્ફ અને બે. બાપ કહે છે, મામે કમ યાદ કરો, હું જરૂર કોઈનામાં તો આવીશ ને, તેમનું નામ પણ હોવું જોઈએ, તેમને આવીને રચું છું. બ્રહ્મા માટે તમને સમજાવવાની ખૂબ અક્કલ જોઈએ. પ્યાદા ઘોડેસવાર મૂંઝાઈ જાય છે, અવસ્થા અનુસાર સમજાવે છે ને. પ્રજાપિતા બ્રહ્મા તો અહીં છે. બ્રાહ્મણો દ્વારા જ્ઞાન યજ્ઞ રચે છે તો જરૂર બ્રાહ્મણ જ જોઈએ ને. પ્રજાપિતા બ્રહ્મા પણ અહીં જોઈએ, જેમના દ્વારા બ્રાહ્મણ બને. બ્રાહ્મણ લોકો કહે પણ છે, અમે બધા અમે બ્રહ્માની સંતાન છીએ. બ્રાહ્મણ લોકો પણ કહે છે, અમે બ્રહ્માની સંતાન છીએ. સમજે છે, પરંપરાથી અમારો કુળ ચાલ્યો આવે છે. પરંતુ બ્રહ્મા ક્યારે હતા તે ખબર નથી. હમણાં તમે બ્રાહ્મણ છો. બ્રાહ્મણ તે જે બ્રહ્માની સંતાન હોય. તેઓ તો બાપના ઓક્યુપેશન અર્થાર્થ કર્તવ્યને જાણતા જ નથી. ભારતમાં પહેલા બ્રાહ્મણ જ હોય છે. બ્રાહ્મણોનો છે ઊંચામાં ઊંચો કુળ. તે બ્રાહ્મણ પણ સમજે છે, અમારો કુળ જરૂર બ્રહ્માથી જ નીકળ્યો હશે. પરંતુ કેવી રીતે, ક્યારે, તે વર્ણન નથી કરી શકતા. તમે સમજો છો, પ્રજાપિતા બ્રહ્મા જ બ્રાહ્મણોને રચે છે, જે બ્રાહ્મણોને જ પછી દેવતા બનવાનું છે. બ્રાહ્મણોને આવીને બાપ ભણાવે છે. બ્રાહ્મણોની પણ ડિનાયસ્ટી અથવા રાજધાની નથી. બ્રાહ્મણોનો કુળ છે. ડિનાયસ્ટી ત્યારે કહેવાય છે જ્યારે રાજા રાણી બને, જેમ સૂર્યવંશી ડિનાયસ્ટી. આપ બ્રાહ્મણોમાં રાજા તો બનતા નથી. તેઓ જે કહે છે કૌરવો અને પાંડવોનું રાજ્ય હતું, બંને રોંગ છે, અર્થાત ખોટું છે. રાજાઈ તો બંનેને નથી, પ્રજાનું પ્રજા પર રાજ્ય છે. એને રાજધાની નહીં કહેવાશે, તાજ નથી. બધાએ સમજાવ્યું હતું, પહેલા ડબલ સિરતાજ ભારતમાં હતા, પછી સિંગલ તાજ. આ સમયે તો નો તાજ, અર્થાત તાજ નથી. આ પણ સારી રીતે સિદ્ધ કરીને બતાવવાનું છે. જે બિલકુલ સારી ધારણાવાળા હશે તે સારી રીતે સમજાવી શકશે. બ્રહ્મા પર જ વધારે વાત સમજાવવાની હોય છે. વિષ્ણુને પણ નથી જાણતા આ પણ સમજાવવાનું હોય છે. વિષ્ણુને વિષ્ણુપુરી વૈકુંઠને વિષ્ણુપુરી કહેવાય છે, અર્થાત લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. શ્રી કૃષ્ણ પ્રિન્સ હશે તો કહેશે ને અમારા બાબા અર્થાર્થ પિતા રાજા છે. એવું નથી કે શ્રી કૃષ્ણના પિતા રાજા ન હોઈ શકે. શ્રી કૃષ્ણ પ્રિન્સ કહેવાય છે તો જરૂર રાજાની પાસે જન્મ થયો છે. સાહુકાર પાસે જન્મ લે તો પ્રિન્સ થોડી કહેવાશે. રાજાના પદ અને સાહુકારના પદમાં રાત દિવસનો ફરક છે. રાજાના પદ અને સાહુકારના પદમાં રાત દિવસનો ફરક થઈ જાય છે. શ્રી કૃષ્ણના પિતા રાજાનું નામ જ પ્રસિદ્ધ છે. શ્રી કૃષ્ણનું કેટલું નામ પ્રસિદ્ધ છે. બાપનું ઊંચું પદ નહીં કહેવાશે, તે સેકન્ડ ક્લાસનું પદ છે જે ફક્ત નિમિત્ત બને છે શ્રી કૃષ્ણને જન્મ આપવા. એવું નથી કે કૃષ્ણ શ્રી કૃષ્ણના આત્મા કરતા એ ઊંચું ભણેલા હોય છે. ના, શ્રી કૃષ્ણ જ પછી નારાયણ બને છે, બાકી બાપનું નામ જ ગુમ થઈ જાય છે. છે જરૂર બ્રાહ્મણ, પરંતુ ભણતરમાં શ્રી કૃષ્ણથી ઓછા છે. શ્રી કૃષ્ણના આત્માનું ભણતર તેમના બાપ કરતા ઊંચું હતું, ત્યારે તો આટલું નામ થાય છે. શ્રી કૃષ્ણના બાપ કોણ હતા આ જાણે કોઈને ખબર નથી, આગળ જઈને ખબર પડશે. બનવાનું તો અહીં જ છે ને. રાધાના પણ મા બાપ તો હશે ને, પરંતુ એમના કરતા રાધાનું નામ વધારે છે, કારણ કે મા બાપ ઓછું ભણેલા છે. રાધાનું નામ એમના કરતા ઓછું થઈ જાય છે. આ છે ડિટેલ અર્થાત વિસ્તારની વાતો. બાળકોને સમજાવવા માટે બધો આધાર ભણતર પર છે. બ્રહ્મા પર પણ સમજાવવાની અક્કલ જોઈએ. એ જ શ્રી કૃષ્ણ જે છે એમનો આત્મા 84 જન્મ ભોગવે છે. તમે પણ 84 જન્મ લો છો, બધા સાથે તો નહીં આવશે. જે ભણતરમાં પહેલા પહેલા હોય છે ત્યાં પણ તે પહેલા આવશે. નંબર વાર તો આવે છે ને. આ ખૂબ મહીન અર્થાર્થ ગુહ્ય વાતો છે. ઓછી બુદ્ધિવાળા તો ધારણા કરી ન શકે. નંબર વાર જાય છે, તમે ટ્રાન્સફર થાવ છો નંબર વાર. કેટલી મોટી લાઈન છે જે અંતમાં જશે. નંબરવાર પોતે પોતાના સ્થાન પર જઈને નિવાસ કરશે. બધાનું સ્થાન બનેલું છે. આ ખૂબ વન્ડરફુલ ખેલ છે, પરંતુ કોઈ સમજતા નથી. આને કહેવાય છે કાંટાઓનું જંગલ. અહીં બધા એક બીજાને દુઃખ આપતા રહે છે. ત્યાં તો નેચરલ અર્થાત કુદરતી સુખ છે. અહીં છે આર્ટિફિશિયલ અર્થાત બનાવટી સુખ. સાચું સુખ એક બાપ જ આપવા વાળા છે. અહીં છે કાગ વિષ્ઠા સમાન સુખ. દિવસે દિવસે તમો પ્રધાન બનતા જાય છે. કેટલું દુઃખ છે. કહે છે બાબા માયાના તોફાન ખૂબ આવે છે, માયા મૂંઝવી દે છે, દુઃખની ફિલિંગ બહુ જ આવે છે. સુખદાતા બાપના બાળકો બનીને પણ જો દુઃખની ફિલિંગ આવે છે તો બાપ કહે છે બાળકો આ તમારું મોટું કર્મ ભોગ છે. જ્યારે બાપ મળ્યા તો દુઃખની ફિલિંગ ના આવવી જોઈએ. જે જૂના કર્મ ભોગ છે તેને યોગ બળથી ચૂકતું કરો. જો યોગ બળ નહીં હશે તો મોચરા અર્થાત સજાઓ ખાઈને ચૂકતું કરવા પડશે. મોચરા અને માની તો સારું નથી, અર્થાત સજા ખાઈને પદ મેળવવું સારું નથી. સજા ખાઈને ઓછું પદ મળે તો સજા ખાઈને પદ મેળવવું સારું નથી, પુરુષાર્થ કરવો જોઈએ, નહીં તો પછી ટ્રિબ્યુનલ બેસે છે. પ્રજા તો અનેક છે, આ તો ડ્રામા અનુસાર બધા ગર્ભજેલમાં ખૂબ સજાઓ ખાય છે. આત્માઓ ભટકે પણ ખૂબ છે, કોઈ કોઈ આત્મા ખૂબ નુકસાન કરે છે. જ્યારે કોઈમાં અશુદ્ધ આત્માનો પ્રવેશ થાય છે તો કેટલા હેરાન થાય છે. નવી દુનિયામાં આ વાતો હોતી નથી. હમણાં તમે પુરુષાર્થ કરો છો, અમે નવી દુનિયામાં જઈએ. ત્યાં જઈને નવા નવા મહેલ બનાવવા પડશે. રાજાઓની પાસે જન્મ લો છો, જેમ શ્રી કૃષ્ણ જન્મ લે છે. પરંતુ આટલા મહેલ વગેરે બધા મહેલમાં થોડી હોય છે. પરંતુ આટલા મહેલ વગેરે બધા પહેલાથી થોડી હોય છે, તે તો પછી બનાવવા પડે. કોણ રચે છે? જેમની પાસે જન્મ લે છે. ગવાયેલું છે, ગવાયેલું પણ છે. રાજાઓની પાસે જન્મ થાય છે, શું થાય છે તે તો આગળ ચાલીને જોવાનું છે. હમણાં થોડી બાબા બતાવશે, તે પછી આર્ટિફિશિયલ નાટક થઈ જાય, એટલે બતાવતા કંઈ પણ નથી. ડ્રામામાં બતાવવાની નોંધ નથી. બાપ કહે છે, હું પણ પાળધારી છું, આગળની વાત પહેલાથી જ જાણતા હોત તો બધું, ઘણું બધું બતાવત. બાબા અંતર્યામી હોત તો પહેલાથી બતાવત. બાપ કહે છે, ના, ડ્રામામાં જે થાય છે તેને સાક્ષી થઈને જોતા ચાલો. અને સાથે સાથે યાદની યાત્રામાં મસ્ત રહો. આમાં જ ફેલ અર્થાત નાપાસ થાય છે. જ્ઞાન ક્યારે ઓછું વધારે નથી થતું, યાદની યાત્રા જ ક્યારેક ઓછી ક્યારેક વધારે થાય છે. જ્ઞાન તો જે મળ્યું છે તે જ છે, તે છે જ. તો યાદની યાત્રા માં ક્યારેક ઉમંગ રહે છે, ક્યારેક ઢીલા નીચે ઉપર યાત્રા થાય છે. જ્ઞાનમાં તમે સીડી નથી ચડતા, જ્ઞાનને યાત્રા નથી કહેવાતી, યાત્રા છે યાદની. બાપ કહે છે, યાદમાં રહેવાથી તમે સેફટી અર્થાત સુરક્ષિતમાં રહેશો, સેફટીમાં રહેશો અર્થાત સુરક્ષિત રહેશો. દેહ અભિમાનમાં આવવાથી તમે ખૂબ દગો ખાઓ છો, વિકર્મ કરી દો છો. કામ મહાશત્રુ છે, તેમાં ફેલ થઈ જાય છે. ક્રોધ વગેરેની બાબા એટલી વાત નથી કરતા. જ્ઞાનથી ક્યાંક કાં તો છે સેકન્ડમાં જીવન મુક્તિ, અથવા તો પછી કહે છે સાગરને સાહી બનાવો તો પણ પૂરું ન થાય, અથવા તો ફક્ત કહે છે અલ્ફને યાદ કરો. યાદ કરવાનું કોને કહેવાય? આ થોડી જાણે છે. કહે છે કળિયુગમાંથી અમને સતયુગમાં લઈ જાઓ. જૂની દુનિયામાં છે દુઃખ, જુઓ વરસાદમાં કેટલા મકાન પડતા રહે છે, કેટલા ડૂબી જાય છે. વરસાદ વગેરે આ નેચરલ કેલિમિટીઝ અર્થાત કુદરતી આપદાઓ પણ થશે. આ બધું અચાનક થતું રહેશે. કુંભકરણની નિંદ્રામાં સુતેલા હોય છે, વિનાશના સમયે જાગશે, પછી શું કરી શકશે? મરી જશે. ધરતી પણ જોરથી હલે છે, તોફાન વરસાદ વગેરે બધું થાય છે. બોમ્બ્સ પણ ફેંકે છે, પરંતુ અહીં એડિશન છે સિવિલ વોર. લોહીની નદીઓ ગવાયેલી છે, અહીં મારામારી થાય છે, એકબીજા પર કેસ કરતા રહે છે, તો લડશે પણ જરૂર. બધા છે નિધનના, તમે છો ધણીના. કોઈ લડાઈ વગેરે તમારે નથી કરવાની. બ્રાહ્મણ બનવાથી તમે ધણીના બની ગયા. ધણી બાપને અથવા પતિને કહે છે, શિવ બાબા તો પતિઓના પતિ છે. સગાઈ થઈ જાય છે તો પછી કહે છે, અમે આવા પતિને ક્યારે મળીશું? આત્માઓ કહે છે, શિવ બાબા, અમારી તો તમારી સાથે સગાઈ થઈ ગઈ, હવે તમને અમે મળીએ કેવી રીતે? કોઈ તો સાચું લખે છે, કોઈ તો ખૂબ છુપાવે છે, સચ્ચાઈથી લખતા નથી કે બાબા અમારાથી આ ભૂલ થઈ ગઈ, ક્ષમા કરો. જો કોઈ વિકારમાં ગયા તો બુદ્ધિમાં ધારણા થઈ ન શકે. બાબા કહે છે, તમે એવી કઠોર ભૂલ કરશો તો ચકનાચૂર થઈ જશો. તમને હું ગોરા બનાવવા માટે આવ્યો છું, પછી તમે કાળું મોડું કેમ કરો છો? ભલે સ્વર્ગમાં આવશો, પાઈ પૈસાનું પદ મેળવશો, રાજધાની સ્થાપન થઈ રહી છે, કોઈનું તો હાર ખાઈને જન્મ જન્માંતરનું પદ ભ્રષ્ટ થઈ જાય છે. કહેશે, બાપ પાસેથી તમે આ પદ મેળવવા આવ્યા છો, બાપ આટલા ઊંચા બને અને અમે બાળકો છીએ, પછી પ્રજા થોડી બનીશું. બાપ ગાદી પર હોય અને બાળક દાસ દાસી બને, કેટલી શરમની વાત છે. અંતમાં તમને બધા સાક્ષાત્કાર થશે, પછી ખૂબ પસ્તાશે, નકામું આવું કર્યું. સંન્યાસી પણ બ્રહ્મચર્યમાં રહે છે તો વિકારી બધા એમને માથું નમાવે છે. પવિત્રતાનું માન છે, કોઈની તકદીરમાં નથી તો બાપ આવીને ભણાવે તો પણ ભૂલ કરતા રહે છે, યાદ જ નથી કરતા, ખૂબ વિકર્મ બની જાય છે. આપ બાળકો પર હવે છે બૃહસ્પતિની દશા. આપ બાળકો પર છે બૃહસ્પતિની દશા. આનાથી ઊંચી દશા બીજી કોઈ હોતી નથી. દશાઓ ચક્ર લગાવતી રહે છે આ બાળકો પર. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કે લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે. નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, આ ડ્રામાના દરેક સીન અર્થાત દ્રશ્યને સાક્ષી થઈને જોવાના છે. એક બાપની યાદમાં મસ્ત રહેવાનું છે. યાદની યાત્રામાં ક્યારે ઉમંગ ઓછો ન થાય. બીજી પોઈન્ટ છે, ભણતરમાં ક્યારેય ભૂલ નથી કરવાની. પોતાની ઊંચી તકદીર બનાવવા માટે પવિત્ર બનવાનું છે. હાર ખાઈને જન્મ જન્માંતર માટે પદ ભ્રષ્ટ નથી કરવાનું. વરદાન છે, સાચી સેવા દ્વારા અવિનાશી અલૌકિક ખુશીના સાગરમાં લહેરાવા વાળા ખુશ નસીબ આત્મા ભવ. સાચી સેવા દ્વારા અવિનાશી અલૌકિક ખુશીના સાગરમાં લહેરાવા વાળા ખુશ નસીબ આત્મા ભવ. જે બાળકો સેવાઓમાં બાપ દાદા અને નિમિત્ત મોટાઓની દુઆઓ પ્રાપ્ત કરે છે, એમને અંદરની અલૌકિક આત્મિક ખુશીનો અનુભવ થાય છે. તે સેવાઓ દ્વારા આંતરિક ખુશી, રૂહાની મોજ, બેહદની પ્રાપ્તિનો અનુભવ કરતા સદા ખુશીના સાગરમાં લહેરાતા રહે છે. સાચી સેવા સર્વને સ્નેહ, સર્વ દ્વારા અવિનાશી સન્માન પ્રાપ્ત, સન્માન અને ખુશીની દુઆઓ પ્રાપ્ત થવાની ખુશખબરીના શ્રેષ્ઠ ભાગ્યનો અનુભવ કરાવે છે. જે સદા ખુશ છે તે જ ખુશ નસીબ છે. સ્લોગન છે, સહજયોગી બનવું છે તો પરમાત્મ પ્રેમના અનુભવી બનો. સહજ યોગી બનવું છે તો પરમાત્મ પ્રેમના અનુભવી બનો. अच्छा, स्लोगन छे सदा हर्षित तथा आकर्षण मूर्त बनवा माटे संतुष्ट मणि बनो। सॉरी, स्लोगन छे सदा हर्षित तथा आकर्षण मूर्त बनवा माटे संतुष्ट मणि बनो। अच्छा, ओम शांति। अव्यक्त इशारा, सहज योगी बनवू छे तो परमात्मा प्रेमना अनुभवी बनो। आजनी पॉइंट छे कर्ममां वाणीमां संपर्क तथा संबंधमां लव अने स्मृति तथा स्थितिमां लवलीन रहेवानुं छे। जे जेटला लवली हशे एटला ज लवलीन रही शके छे। आ लवलीन स्थितिने मनुष्य आत्माओए लीननी अवस्था करी दीधी छे। बापमां लव खतम करी फक्त लीन शब्दने पकड़ी लीधो छे। आप बाळको बापना लवमां लवलीन रहेशो तो बीजाओने पण सहेज आप समान के बाप समान बनावी शकशो। अच्छा, ओम शांति। थैंक यू बाप दादा, थैंक यू, थैंक यू। ओम शांति।